वर्णिवेश रमणीय दर्शनम मंदहासर चिराननाम्बुजम पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनंदनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। सहजानंद स्वामी महाराज प्रभु दयालु बोलो।
આખી દુનિયા જીતવી સહેલી છે, પણ ઇન્દ્રિયો અંતકરણ જીતવા અઘરા છે, એટલે આંખ કાન ને જીભને નિયમમાં રાખવી, એનો અભ્યાસ મારે કરવો।
ગુરુજી કે સુખ દુઃખ આવે એમાં સહન રાખવું અને ભગવાનને સંભાળવા।
બરોબર છે।
ગુરુજી કે આપણે નબળાઈ કોઈ બતાવે તો ભગવાનને બતાવીએ એમ સવળું સમજવું।
ગુરુજી કે પોતાના રાગ દોષનો બસાવ કરવો અને બીજાના રાગ દોષ ટાળવાનો દાખલો કરવો, એ બરોબર નહીં।
આજે 2067 ની સાલના જેઠ વદ 14 ના દિવસે તારીખ 30/6/11 અને ગુરુવાર છે। હવે બાલ શર્માજી વરવિનાની જાન લેતા લેતા ઇટાર જાય છે, એ પહેલાં એના દીકરા અને દીકરાની વહુને જે સદબોધ આપે છે એમાંનો હવે બાલ શર્મા પોતાના પુત્ર દેવ શર્મા યાને કે ધર્મદેવને ક્ષત્રિયોના ધર્મ સંભળાવે છે કે હવે ક્ષત્રિય વર્ણના જે પ્રસિદ્ધ ગુણ છે તે કહું છું। તે ગુણો જ્યારે ક્ષત્રિયમાં હોય ત્યારે તે શુદ્ધ ક્ષત્રિય કહેવાય છે, અને જેટલા ગુણો ઓછા હોય એટલો અશુદ્ધ કહેવાય। કોઈ બી માણસ, વૈશ્ય હોય, શુદ્ર હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, ગ્રસ્ત હોય, વિધવા હોય, સધવા હોય, ગમે તે હોય, એના જેટલા ધર્મ એનામાં હોય એટલો એ શુદ્ધ, અને જેટલા ધર્મ એનામાં ન હોય એટલો અશુદ્ધ, અને અધર્મ જેટલો હોય એટલો તો હાવ હડેલ બગડેલ કહેવાય। માટે હવે પોતાને સૌ પ્રથમ હડેલ બગડેલ મટાડવા, પછી થોડા ઘણા અપવિત્ર હોય એ મટાડવું, અને પછી ખરેખરા શુદ્ધ થવું। આ રીતે ક્રમ બાય ક્રમ આગળ વધવું। ધર્મ બે ભાગમાં આવે, નિષેધ ભાગ એક હોય અને બીજો ગ્રાહ્ય ભાગ હોય। નિષેધ ભાગ એટલે હું આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું એવું જેટલું આવે એ નિષેધ ભાગવાળો ધર્મ કહેવાય। આ કરવું, આ કરવું, આ કરવું એવું જે આવે તે ગ્રહણ કરવાનો ધર્મ ગણાય। એટલે જો સાંભળી લ્યો, આ કરવું, આ કરવું, આ કરવું એમ કીધું હોય એ કદાચ આપણે કરવું રહી જાય તો પુણ્ય ન મળે, જાણો બહુ વાંધા જેવું નહીં, જોખમ તો ખરું જ, પણ એમ કીધું હોય કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું એ જો કરીએ તો બહુ મોટો વાંધો આવે, સમજાણું। એટલે જે નિષેધ ભાગ છે ને એને સૌ પહેલાં વર્તનમાં મુકાય, આ નિયમ છે। જે જે કરવાની ના પાડી છે, દારૂ ન પીવાય, માંસ ન ખાવે, વિચાર ન કરાવે, એ તો બધું ધડાધડ બંધ કરવું જોઈએ। પછી વહેલા ઉઠવું વગેરે જે છે એ બધી ક્રિયા કદાચ થોડુંક મોડી આચરણમાં લ્યો। હવે મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે જેની ના જ છે એ તો કરવું જ નહીં, જે કરવાનું કીધું છે એ કદાચ તમારા દેશકાળે ન થયું તો સમજ્યા, પણ નિષેધ ભાગ છે એને કરાય જ નહીં, દુઃખી થવાનો ધંધો છે, જો કરીએ તો આપણે બગડેલ ગણાય, સમજાણું। અને પાળવાનું જે કરવાનું છે એ ન કરીએ તો એટલા આપણે અશુદ્ધ ગણાય, અને કરવાનું છે એ જેટલું કરીએ એટલા શુદ્ધ ગણાય। સુરવીરતા, ધીરજ, ઉદારતા, બળ, તેજ, શરણાગતનું રક્ષણ, પ્રજાવત્સલતા, ગાય, વિપ્ર અને સાધુઓની રક્ષા કરવી, અને દયાળુતા, યજ્ઞ યાગ કરાવવા, યુદ્ધમાં ઉત્સાહ દાખવવો, ગરીબના ઉપર દયા કરવી, પ્રસન્ન રહેવું, અને ક્ષમા આદિ ગુણોથી યુક્ત ક્ષત્રિયોએ રહેવું, આ બધા ક્ષત્રિય વર્ણના ગુણધર્મ છે। આ બધા જે રાજાઓ હોય, નેતાઓ હોય, જેના હાથમાં સુકાન હોય સમાજનું, એનામાં આ બધા ગુણ જોઈ, જાણો નેતાઓમાં લ્યો, આ ગુણ ન હોય તો એટલો એ અશુદ્ધ ગણાય। સૌ પ્રથમ જે કોઈ રાજા હોય અથવા ગામના સરપંચથી માંડીને ચૂંટાયેલા જે કોઈ માણસો હોય કે સમાજે જેના ઉપર વિશ્વાસ રાખે એને મત દીધો અને એને આ આપણું ભલું કરશે, ન્યાય કરશે એમ માનીને ચૂંટી કાઢ્યો. એનામાં આટલા ગુણ જોઈએ, એક તો સુરવીરતા જોઈએ. એના આપણે મત દઈને ચૂંટ્યો એ ફોસી હોય ભી પડે, એ પહેલો ભાગી જાય ગામમાંથી ને આપણે બધા ગામમાં માર ખાઈ, સમજાણું. એટલે આ નો હાલે, સુરવીર પણ એને મરી જવા સુધીની એનામ તૈયારી હોવી જોઈએ. એવાને જ મત દેવાય, બીકણ ફોસીને ટાણે બેસી જાય એવાને મતદાન ન કરવું. આપણે તો આમાં એ સમજવું કે મત કોને દેવાય ને કોને ન દેવાય, એના આ ગુણ આવે છે એ જાણવા આપણે વાત સમજવી. સુરવીર હોય એને મત દેવો, કેમ જે એ રાજા ગણાય, માટે આપણે એને રાજ દેવું જોઈએ. અત્યારે રાજ આપવાનો હક પ્રજાના હાથમાં છે, એટલે કહું છું મત દઈએ એટલે રાજ દીધું. આપણે આપણે એને મત દઈએ છીએ એટલે કંઈ રૂપિયા બે રૂપિયા નથી દીધા, તો એને આખું રજવાડું દઈએ છીએ. આપણા મતમાં આખું રજવાડું રહ્યું છે, એ તમે જાણો છો તમારો મત કેટલો કિંમતી છે. તમારા મતમાં આખો દેશ રહ્યો છે, આખા દેશની કેટલી કિંમત, એટલી તમારા મતની કિંમત છે. માટે ગમે એમ દઈ દેવાય, બોલો ગમે એમ દઈ દેવાય. એ બે પાંચ રૂપિયામાં 500 રૂપિયામાં દઈ દેવાય, એ એક દારૂ બાટલીનો બદલામાં દઈ દેવાય, એ કંઈક જરાક આપણું ગમે એવું કામ કરી દે એના બદલામાં હડેલને મત દઈ દેવાય. મત કોને દેવાય એ પણ પ્રજાએ જાણવું જોઈએ. પોતાના શુલ્લક એકદમ તુચ્છ સ્વાર્થ ખાતર હલકા માણસને મત દઈને ચૂંટી લાવવો અને પ્રજાને જે નુકસાન પહોંચાડવું એ બહુ ખોટું ગણાય અને એનું પાપ મત દેનારાને લાગે. મત દેવો એ પવિત્ર ફરજ છે, એટલું નહીં એ બહુ મોટો હક છે એટલું નહીં, પરંતુ એ બહુ મોટો વિવેક માગી લે એવી એક ઝીણી સમાજના હિતની અદ્ભુત વાત છે. હવે તમે કોઈ પણ વ્યક્તિ એવું બોલો કે આ રાજકારણી માણસ આ નેતા ખરાબ છે, એનો અર્થ એ જ થાય કે પ્રજા ખરાબ છે. હવે કોઈ નેતાનો વાંક જ નથી, કેમ જે હવે કોઈ તરવારની ધારે આપણને દબાવીને કોઈ રાજા થઈ જતું નથી. આપણે જેને કરીએ છીએ તે રાજા થાય છે. આપણે કર્યો હશે ત્યારે એ રાજા હશે ને, સરપંચથી માંડીને વડાપ્રધાન સુધી આપણે કર્યો હશે ત્યારે હશે ને, તો આપણે કેમ સમજ્યા હણ્યા વગર કર્યો, એવાનો મત કેમ દીધાને દેવડાવ્યા, આપણે કેમ ન વિચાર્યું, આપણે કેમ એની લાયકાત કે યોગ્યતા ન જોઈ, ગમે એને રાજા કેમ બનાવી દીધો. દુઃખી થવા જ તો હવે ખા ધરાઈને દુઃખી થાવ, તમારી ભૂલ તમે જ ભોગવો. હવે ભગવાને માથે રાખ્યું નથી, સ્વતંત્રપણું આપણને આપી દીધું, આઝાદી આપી દીધી. આઝાદીનો મતલબ એ તમે કરો ને તમે ભોગવો, કોઈ તમારી ભેર તાણે નહીં, એનું નામ આઝાદી. આઝાદી એટલે હું સ્વતંત્ર, કોઈ કોઈનું નહીં, એનું નામ આઝાદી. જે કરે એ ભોગવે, આઝાદીનો સરસ અરજ છે, સમજાણું. જો તમે કરો એટલે તમારે ભોગવવાનું. માટે તમારે ગમે એને મત ન દઈ દેવાય. તમારી હાવ ખોટી અયોગ્ય અનીતિ ભરી માંગણીઓ જે પૂરી કરી દે એને તમે મત દો છો. હવે હાવ ખોટું તમારે માટે કરતો હોય એ એને માટે હાવ ખોટું નહીં કરે, પછી એનાથી હું ભલું થાય મને કયો જોઈએ આ દેશનું સમાજનું કોઈનું. માટે ભૂલ માત્ર અત્યારે જો કોઈની કહેવી હોય તો પ્રજાની જ કહેવાય, માત્ર પ્રજાની, કોઈ નેતાની નહીં. પ્રજા ખોટી રીતે નેતાને ગાળ્યું દેશ, હાવ ખોટી ગાળ્યું દેશ. વાંક પ્રજાનો છે અને ગાળ્યું દેશે નેતાને. ભાઈ હું કામ એવાને ચૂંટી લેવાય, બોલો. હા, તમને બંદૂકની ગોળીઓ મત દેવડાવતા હોય તો તમારો વાંક નહીં, કેમ જે હજી એ અહીંથી કાંઈ રાજાશાહી ગઈ નથી એમ કહેવાય. હજી બંદૂકની ગોળી અને તરવારની ધારે જ મતો લેવાય છે અને ચૂંટી કઢાવવામાં આવે છે, તો એનું એ રહ્યું. પણ જો તમે મત દેવામાં સ્વતંત્ર હો, કેબિનમાં જતા હો, તમારો મત ગુપ્ત રખાતો હોય, તમને એ વ્યવસ્થા અપાતી હોય, તો તમારે પોતે ઘડીક વિચાર કરવો જોઈએ કે આ બે ચાર જે ઊભા છે એમાં આ ગુણોવાળા કોણ છે, કે જે ગુણો ખરેખર ક્ષત્રિયના રાજાના એક નેતાના હોવા જોઈએ એને મત દેવાય. અને મત દેવા દરેકે જવું જ જોઈએ, જે મત દેવા નથી જતો એ પણ. આ દેશમાં જેટલું ખરાબ થાય છે, ખોટું થાય છે, અને એને ન્યાય નથી મળતો, અન્યાય મળે છે, ગરીબો પીડાય છે, અને ધનવાનો વગેરે નેતાઓને ખરીદીને પોતપોતાના મનમાંના કાયદાઓ કમાણી કરે એવા પસાર કરાવતા હોય, જે કાંઈ થતું હોય, એ મત દેવા નથી જતો, એ પાપનો ભાગીદાર છે. કેમ જે એણે હારા માણાને મત દીધો નહીં ત્યારે નબળાએ નબળાને ચૂંટ્યો અને નબળા કામ બધા દેશમાં થયા. અને એમ યાદ રાખજો કે જે મત દેવા નથી જતો એ દેશમાં થતા ગંદવાડા અને અનીતિ દુરાચારથી એ માણસ પણ બચવાનું નથી. એ હવની ભેળો જ છે, હવ સુખી તો જ આપણે સુખી. માટે આપણે આપણા સુખમાંય બહુ મોટો કાપ મૂક્યો મત નહીં દઈને, ખોટાને મત દઈને પણ આપણે ખોટું કરાવ્યું, મત નહીં દઈને પણ ખોટાને આપણે એક રીતે છૂટ આપીને છૂટાવા દીધા. આવું બધું બહુ ઝીણું ઝીણું છે ને બધું સમજવા જેવું છે. આ ગ્રંથમાં તો બધું આવે, સમજાણું. એટલે દરેકે મત દેવા જવો જ જોઈએ, મત દેવા ન જાય એ પણ ગુનેગાર છે, જે કાંઈ થાય છે એમાં એનોય પણ ભાગ છે. અને ખોટાને મત દે, સમજ્યા હીણ્યા વગેરે દે, પોતાના સ્વાર્થે ખોટાને ચૂંટી કાઢે, એ પણ દોષ તો લાગે જ. ભગવાન તો બેઠા બેઠા જોવે જ કે આને કાંઈ મારો ભરોસો રહ્યો નથી, માટે ધર્મનો આશ્રય છોડીને આ વ્યક્તિ અધર્મ આશ્રય કરે છે પોતાનું કાંઈક મનમયનું કરવા માટે. એટલે આવું બધું ધર્મની રીતે વિચારીએ તો છે, ટૂંકું વિચારીને જ હાલીએ તો કાંઈ નહીં, પણ લાંબુ વિચારો તો આ બધું જ આપણને લાગુ તો પડે જ છે. સુરવીર હોય એને મત દેવાય, ધીરજવાળો હોય ગમે તેમ ગમે એનું કન્યા કે એવો ન જોઈ, ધૂની તોફાની ન હોવો જોઈએ, એવો હોય તો મત ન દેવાય. ઉદાર હોવો જોઈએ, હાવ લોભીઓ ચિંગમ હોય એને તમે ચૂંટી કાઢો તે કાંઈ કરે, બળ એનામાં બળ જોઈ, સમજાણો. સુરવીર ઘણો હોય પણ પાછું બળ વિનાનો હોય, મરણા કાપીના કરે પણ પાછું તરવાર એનાથી ઉપડે નહીં, બળ પણ જોઈ તો મત દેવાય, તાકાતવાન જોઈ, તેજ જોઈ, તેજ તેજ કોને કહેવાય, એમ બેઠો હોય ને ત્યાં બધા દબાઈ જાય, આવીને ઉભો રહે ને ત્યાં છક્કા છૂટે બધાના, ગમે એમ એની હારે વાત ન થઈ શકે, એને તેજ કહેવાય. શરણાગતનું રક્ષણ કરે એવો હોવો જોઈએ, શરણે આવે એને નિર્ભય કરી મૂકે કે હવે તમે ચિંતા કરતા નહીં, હું છું બોલો. એના શરણાગત એ ઊભો હોય ને માર ખાય ને ઈવડો એ પહેલો ભાગી જાય, એને મત દેવાય. હે આદિ હજી તમે ક્યાં ક્યાં ખોટાનો મત દઈને ભૂલ કરી છે યાદ કરો, મત દેવા ન ગયા હો એ પણ યાદ કરો. હવે વિચાર કરો કે તમે સુખી નથી થતા એનું કારણ એ છે કે તમે આ બધી ભૂલો કરેલી છે. પ્રજાવત્સલતા, પ્રજાવત્સલતા એનામાં હોવી જોઈએ. આપણે એને મોટો કરીએ એટલે એને આપણા નાનામાં ખૂબ વાત્સલ્ય રહેવું જોઈએ. વાત્સલ્ય કોને કહેવાય, સ્વાર્થ વિનાનું આપણું હિત કરવાની ભાવના. વત્સ, ગાય અને વત્સ, એમાંથી વાત્સલ્ય શબ્દ આવ્યો છે. વત્સ એટલે વાછડું, ગાયને વાછડામાં જે પ્રેમ હોય એવો પ્રેમ રાજાએ, નેતાએ, આગેવાને નાનામાં પોતાના આશ્રિતોમાં રાખવો જોઈએ, એનું વત્સ કહેવાય. બોલો, ગાય કહેવાય. વત્સ ઉપર જે હેત એને વાત્સલ્ય કહેવાય. એટલે પ્રજાવાત્સલતા એમ કીધું, વાત્સલ્ય રાખવું જોઈએ. હેલું ન હોય બધું, તો રાજા થવાની નેતા થવાની હવને ઈચ્છા થઈ જાય, પણ આ ગુણ કેળવીને પછી તમારે છે તે આ ઉમેદવારી પછી કરવી, પહેલાં આ ગુણ કેળવવા. આ ગુણ જ્યાં મળતા હોય ત્યાં દાખલ થવું અને આ કેળવીને પછી ઉમેદવારી કરવી. હા, તો પછી ગબલીને ટિકિટ લઈને મારી જીકીને ઉમેદવારી કરી જ દેવી, એ કંઈ લક્ષણ હોય નહીં. ખરું ખોટું એને બી લાગવું પડે છે, ગમે એને ઉમેદવારી કરવાનો હક નથી, આ બધા ગુણો હોય એને જ ઉમેદવારી કરવી. કહે છે નહીં કે ભાઈ વૈરાગ હોય મુમુક્ષુપણું હોય તો જ સાચું થવું, ગમે ને સાચું થઈ જાય ને છૂટ છે. બોલો, છે છૂટ? તો પછી આ બધા જેનામાં ગુણો હોય એને જ ઉમેદવારી કરાય, બાકી ના એ પ્રેમથી કોકને મત દેવા જવાય. હા, રહીએ રહેવાય, નેતા ન થવાય. વેતા વગરના નેતા થાય પછી મારી દે ને. અને કદાચ ઈવડો એ ભૂલ કરે, એને ઈચ્છા જ હોય કે મારે ગમે એમ કરીને મોટાને સત્તાધીશ થવું છે, તો આપણે ધ્યાન રાખવું, આપણે ન દેવો મત. એટલે આપણી હારે જ રહે બિચારો, સમજાણું? અને કેવું પ્રેમથી, તમે અમારા જેવા ગુણો એ યુક્ત છો માટે અમારી હારે રહ્યો, એમાં જ તમારું અમારું બધાનું ભલું છે. હો બે રહ્યો એમ, આ ડિપોઝિટ ભલે ગઈ, તમારો બહુ શોખ હતો એટલે એટલું જ તમને નુકસાન થવું જોઈએ ખોટા શોખવાળાને. આમ છે બધું, એનામાં પ્રજા વસલતા હોવો જોઈએ. પાછી જો જે નેતા ગાયની રક્ષા કરે એવો હોય, પવિત્ર વિપ્રોની રક્ષા કરે એવો હોય, સાચા સંતોની રક્ષા કરે એવો હોય, એને મત દેવો. સમજ્યા? ધર્મ હારે ને ધાર્મિકતા હારે વેર રાખીને બેઠો હોય, બહુ હાસો હોય તો એને ન દેવાય. હા, અને ચૂંટાય જ નહીં એને, એ તો હિન્દુ ધર્મનો સત્યાનાશ કાઢે. દયાળુતા, એનામાં દયાળુપણું હોય, યજ્ઞ યાગ કરવે એવો હોય, અને જે દી જરૂર પડે તે દી યુદ્ધમાં પોતે પહેલું પોતાનું માથું દે એવો ઉત્સાહ ધરાવતો હોય, આવો હોય, એને જ મત દેવાય. ગરીબના ઉપર દયા કરતો હોય અને ક્ષમા આદિ ગુણોથી યુક્ત રહેવું, પાછું ક્ષમા વગેરે ગુણોવાળા રહેવું એને. આ બધા ક્ષત્રિય વર્ણના, યાને કે નેતાઓના, રાજાઓના, કે રાજા થવાને યોગ્ય પુરુષોના લક્ષણ છે. હવે રાજાના ધર્મ કહું છું. લ્યો બોલે, આ રાજા થવાને યોગ્ય માણસોના ધર્મ કીધા. હવે જે એમાંથી રાજા થઈ ગયા એના કંઈક વિશેષ જે ધર્મોને ફરજો આવે, એ બાલક રામ પોતાના દીકરા દેવ શર્માને કહે છે. તેને બરાબર સાવધાનીથી સાંભળો. રાજાએ પોતાની પ્રજાને પ્રાણની જેમ માનવી. બોલો, કેટલી મોટી જવાબદારી છે આની. હે શાસ્ત્રો, કેટલી મોટી જવાબદારી મૂકે છે. રાજાએ પોતાની પ્રજાને પ્રાણની જેમ માનવી, તેનું પ્રાણની જેમ પાલન કરવું અને તેનું સન્માન પ્રાણની જેમ કરવું, આ કાંઈ નાની હોની વાત છે. એટલે જ રાજામાં પરમેશ્વરનો અંશ કહેવાય છે, એટલે જ રાજા આ દેશનો ભગવાન કહેવાય છે. લ્યો, રાજા કોઈ સામાન્ય વસ્તુ નથી. અને એટલે જ ભાવનગરના રાજા જ્યારે ગઢડે આવ્યા વજે છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ દરવાજા સુધી હામે ગયા હતા અને એનો હાથ ઝાલીને એને ગોપીનાથજી મહારાજના દર્શને લઈ ગયા હતા. આ એની એ છે, મોટી છે. કોઈ પણ માણસ રાજકીય નેતા આપણે આંગણે આવે તો આપણે એનું સામે જઈને આદર સન્માન કરવું જોઈએ. એમાં આ ધર્મ ત્યાગીને લાગવું પડે. કેમ, જે સ્વામિનારાયણ ભગવાન ત્યાગી હતા અને પોતે પ્રભુ હતા, તો પણ એણે આ વિવેક આપણને શીખવાડ્યો છે. આપણે તો સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસો છીએ, ત્યાગી હોવા છતાંય વિવેકી, વૈરાગી અને હવનું માન સન્માન કરી જાણીએ એવો સુંદર આપણને આપણા પ્રભુએ વારસામાં સંસ્કારનો મોટો જથ્થો આપ્યો છે. અને એટલે તો આજે આખી દુનિયામાં સ્વામિનારાયણનો સાધુ સૌ કોઈને એકદમ માન્ય છે. અને સ્વામિનારાયણનો સાધુ કોઈ પણ જગ્યાએ જાય, દેશ વિદેશમાં, મોટા રાજાની કચેરીમાં કે પાર્લામેન્ટમાં, તો સ્વામિનારાયણના સાધુને દેશભરના નેતાઓ પણ આદરપૂર્ણ દ્રષ્ટિએ જુએ છે. એ સ્વામિનારાયણ સાધુને સ્વામિનારાયણ ભગવાને આપેલા સંસ્કારોની ઉપર નિર્ભર છે. વિવેક આ છે. કેમ, જે રાજા કોઈ સામાન્ય ન હોય, એની જવાબદારીઓ મોટી હોય છે, માટે એ સન્માનીય પુરુષ છે, એમાં ભગવાનનો અંશ છે એમ માનવું, એનું અપમાન કરાય નહીં, એનું કદી વાંકું બોલાય નહીં, એ ખોટું છે. અને એનામાં કાંઈ દોષ હોય, નબળાઈ હોય, તો પણ જાહેરમાં ક્યારેય કહેવાય નહીં. એવા મોટાના તો હંમેશા જાહેરમાં તો વખાણ જ કરાય. એ તો એને કંઈ કહેવું હોય તો એકાંતે કહેવાય, બીજા કોઈને ન કહેવાય. જો આપણે બીજાને કહીએ ને તો વહેલી મોડી એની આગળ વાત પૂગે પૂગે ને પૂગે, ત્યારે એને આપણા ઉપર દાજ થાય કે મારી તું નિંદા ટીકા કરે છે. તારે કહેવું હોય તો મને કહે ને, મારી વાત કોકને એવું કેમ ભરાવે છે? મને યોગ લાગશે, હારી લાગશે, સુધારીશ. આમ થાય. અને કાં કોકને કહેવું હોય તો એને એમ કહેવાય કે ભાઈ હું એમને મોઢો મેઢ કહી શકું એમ નથી, તો તમે જરા આટલી વાત ઉગાડજો. આમ હોય તો સારું, નામ ન હોય તો નહીં સારું એમ મને લાગે છે, કીધું. આવું બધું હોય. કોઈ આવીને પ્રજાને પીડે તો તેનાથી રાજાને દિલમાં દુઃખ થવું જોઈએ. પોતાની સાથે કોઈ વેર રાખતો હોય તો તેની તપાસ કરવી જોજો. હવે રાજાના ધર્મ આવે એ પાછા આપણા સાધુ સંતોના કે ભગતના નથી, ધ્યાનમાં રાખજો. આ રાજાના ધર્મ છે. પોતાની સાથે કોઈ વેર રાખતો હોય તો તેની તપાસ કરવી. એને જવા ન દેવો, એને ગોતવો, તારી જાય તેનો કોણ મારી અરે ખાર રાખે. અને પછી તેના મૂળ ઉખાડી નાખવા. સચું તમે કહેશું એમ કરી નાખું. અને આવો જે રાજા હોય તે જ ખરો નિપુણ રાજા કહેવાય. બોલો, રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરીને એને મારીને એના રજવાડા જેમ જેમ લૂંટતો જાય, લેતો જાય ને પોતાનું કરતો જાય એમ એ એટલો મહાન ગણાય કે એણે પોતાના દેશની સીમાને અહીંથી અહીં સુધી વિસ્તારી હતી એમ પછી એના ગુણ ગવાય. પણ કોકનું બધાનું મારી જીગીને લઈ લીધું હતું એવો નકામો હતો એમ રાજાને કોઈ ન કહેવાય બી નહીં. સમજાણું, ખેડૂએ જેમ ખેડ કરવી એમ એણે દેશ વધારવો એમ એના ધર્મમાં છે. અને એનો દેશ તો કાંઈ કોઈ દાનમાં દેવા આવે નહીં. બોલો, એ તો લડાઈ કરીને લેવાના હોય. એટલે આ બધું આમ છે. સમજ્યા કે ન સમજ્યા? પણ આ બધું પહેલા હતું. હવે તો તમે મત દો એ રાજા. હવે તો બધા તમારા મનમાં એના જ રાજાઓ છે. કોઈ એની મેળે થઈ ગયેલા નથી. તમારા પ્યારા, તમે જેને ચૂંટી કાઢેલા એવા. એટલે તમારે તો એને બધાને ગલે જ લગાવવા જોઈએ હવે દરેક નેતાઓને. સાંભળો, તેને એવો છીનભીન કરી નાખવો, એના મૂળ ઉખાડી નાખવા, અને તેને એવો છીનભીન કરી નાખવો કે ફરીથી તેનું બળ વધી શકે નહીં. અને આવો જે રાજા હોય તે જ ખરો નિપુણ રાજા કહેવાય. અને તેનો યશ ત્રિલોકીમાં વ્યાપી જાય છે. પોતાથી વિશેષ બળવાન કોઈ રાજા હોય, ક્યાંય બધાને છીનભીન કરી શકાય એવું ન હોય, કોઈ ખવાશેર હોય, તો તેની સાથે વિગ્રહ કરવો નહીં, દખો બખો ન કરાય. તેની સાથે તો હળી મળીને રહેવાય તો ક્યારેય દુઃખ આવે નહીં. હા, એટલે તો આવો બળિયો રાજા હોય ને એને આ રાજા દીકરી દઈ દેતા, જમાઈ બનાવી દે, વેવાય બનાવી દે, કાંઈક કરી નાખે એટલે સંબંધો સારા થઈ જાય, એટલે બીજાએ ન હળી કરે. સમજ્યા? રાજાને ત્યાં જે જીવ દીકરી તરીકે જન્મે ને એની માત્ર સોદાબાજી થવાની હોય રજવાડાને હાચવવા, કાંઈ ન હોય એની કિંમત. કઠણાઈનો કોઈ પાર નહીં. કહેવાય રાજકુંવરી, પણ દશા તો સામાન્ય છોકરી કરતાંય અતિ ભૂંડી હોય. એની ઉંમર હોળવરીની હોય ને ઓલો રાજા હોય 45 વર્ષનો, પણ એને અપાય. અને પાછી ત્યાં કેટલી હોય તોય એક વધારે. કેવાક સંસારના સુખ રાજરાણીઓને હશે એ તો એ જાણે, એમાં જરા ઊંડા ઉતરીને એનો ઇતિહાસ લખો તો ખબર પડે. ઘણું તો બધું બહારથી શોભાતું લાગતું હોય, અંદર જોયા જેવું ગયા જેવું ન હોય. ખ્યાલ આવે છે? આવું બધું હતું પહેલા. આઝાદી આવી ગઈ એટલે એ બધું દુઃખ મટ્યું. હોય હજી ખૂણે ખાસરે કાંઈક હોય, અને જે નેતા નબળા આપણે છૂટ્યા હોય એ પણ આપણને દુઃખદાયી હોય જ. આપણા કર્મ આપણે ભોગવવાના જ હોય. લ્યો બોલો, એની અરે કોઈ પણ પ્રકારે આવો મેળ કરી લેવો કે સમજાણો. બાપા રે બાપા, દુઃખની વાતો તો આ ધરતી ઉપર પાર વગરની છે. એક એક કણ છે ને તમને આ ધરતી ઉપર દુઃખી થયેલા માનવોની મોટી મોટી લાંબી કહાનીઓ સંભળાવે. જો સાંભળો તો ધરતીનો એક એક કણ, કે એક વાર અહીંયા આમ હતું, એક વાર અહીંયા આમ થયું હતું, બહુ બધું થઈ ગયું છે. સમજાણો, જેટલી ભૂમિમાં પોતાનું રાજ્ય હોય તેટલા ભાગને સુવ્યવસ્થિત કરતા રહેવું. જેટલી ભૂમિમાં પોતાનું રાજ્ય હોય એટલામાં બરોબર રોડ રસ્તા નેર આ તે બધું વ્યવસ્થિત કરતા રહેવું. વિદુર નીતિમાં જે ધર્મ કયા છે તેને રાત દિવસ વિચારી રાખવા જોઈએ. રાજાએ અધર્મના મૂળને ઉખાડી નાખવાની ઈચ્છા રાખવી, ઉખડે ન ઉખડે પછી વાત જુદી છે. પણ રાજાએ તો એમાં કદી સાથ દેવો નહીં ને સતત એમ વિચારવું કે મારા રાજ્યમાં કોઈ માણસ અધર્મ કરવો ન જોઈએ અને ધર્મનું સ્થાપન કરવામાં ઉત્સાહ રાખવો, સમજ્યા, પણ અતિ દુરાગ્રહ ન રાખવો, વ્યસન માત્રનો ત્યાગ કરી દેવો રાજાએ પોતે. રાજા વ્યસની હાલે નહીં, સમજ્યા, ગમે એવા વ્યસની દારૂડિયાને કાંઈ મત દેવાય, નિર્વ્યસની હોવો જોઈએ, સમજાણું. અને જે દારૂડિયો હોય એ દારૂ પાઈને મટલે, બટલી પીવો એટલે કે ઠીક રહે, આમાં પીવા થાય અને છૂટશું તો આવું હાલે, બોલો હવે આમાં ક્યાં સુખી થવું. અને જેમાં નીતિ ન હોય તેવા કામમાં આદર ભાવ રાખવો નહીં, જેમાં નીતિ ન હોય એવા કામમાં આદર ભાવ રાખવો નહીં. ઉપર જણાવેલી નીતિ રીતિ પ્રમાણે જે રહે છે તે જેમ અગ્નિને ઘીની આહુતિ મળવાથી તે વધે છે તેમ તેનું રાજ્ય દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું જાય છે અને પ્રફુલ્લિત સુફળ રહે છે. જોયો આ કીધું એ પ્રમાણે નીતિ રીતિ રાખે તેનું રાજ્ય દિન પ્રતિદિન વધે જ. જેમ ઘીની આહુતિ અગ્નિ નાખો કેવો અગ્નિ વધે, એમ એનું રાજ વધે એટલું નહીં, જથ્થામાં મોટું થઈ જાય એટલું નહીં, પરંતુ પ્રફુલ્લિત પણ રહે છે અને સફળ રહે છે. સફળ રાજા થવું એ કાંઈ છોકરાને ખેલ નથી. આ દુનિયામાં નેતા જ ઘણા થાય છે, પણ સફળ નેતા કોક જ થાય. દુનિયામાં ડૉક્ટર ઘણા થાય, સફળ ડૉક્ટર કોક થાય. વકીલ ઘણા થાય, સફળ વકીલ કોક જ થાય. હરિભક્ત ઘણા થાય, સફળ કોક થાય. સાધુ ઘણા થાય, સફળ કોક થાય. જે જે થવાનો જે હેતુ હોય તેને સિદ્ધ કરે એ સફળ કહેવાય. સમજાઈ ગયો? હરિભક્ત શું કામ થયા તમે? એ સિદ્ધ થઈ જવું પડે. સાધુ શું કામ થયા તમે? એ તમારે સિદ્ધ થઈ જવું પડે, પ્રાપ્ત થઈ જવું પડે, તો તમે સફળ સાધુ, સફળ રાજા, સફળ ભક્ત, સફળ ડૉક્ટર, સફળ એન્જિનિયર, સફળ વકીલ. નકર પછી નિષ્ફળ, સફળ કોક થાય. પોતાને આત્મસંતોષ થઈ જવો જોઈએ કે હું સફળ થયો. એટલે કે છે એનું રાજ્ય સફળ રહે છે. આ જગતમાં ધર્મવાળા રાજાને તુલ્ય બીજો કોઈ નરદેવ નથી. જો એ નરદેવ કહેવાય, ધર્મવાળા રાજા જેવો કોઈ દેવ નથી. પ્રજાનો એ ઈશ્વર ગણાય છે, સામાન્ય વાત નથી. માટે એ સન્માનનીય છે, અનિંદનીય છે. ચાર વર્ણ અને ચાર આશ્રમમાં ધર્મવાળો રાજા સૌથી અધિક શ્રેષ્ઠ છે. હા લો લ્યો, બ્રાહ્મણ કરતા ઊંચો બેહાડ્યો ધર્મવાળા રાજાને. ચાર વર્ણ અને ચાર આશ્રમમાં ધર્મવાળો રાજા સૌથી અધિક છે. તે રાજા પ્રથમ સ્વયં ધર્મવાળો હોય અને પછી તે જો અધર્મ કરવા ચાહે છે તો તેમાં કોઈ પણ જાતની શક્તિ રહેતી નથી. લ્યો, સ્વયં ધર્મવાળો હોય પછી જો અધર્મ કરવા માંડે. આપણે એકવાર ધર્મવાળો હતો ત્યારે એને મત આપીને ચૂંટ્યો ને પછી ત્યાં ગાદીમાંથી બેઠો ને બહુ બધી લાલચો આવવા માંડી, પ્રલોભનમાં લેવાઈ ગયો અને અધર્મવાળો થઈ ગયો, તો પછી એમાં કોઈ શક્તિ રહેતી નથી. ફરી વાર પ્રજા એને મત દેવાની નથી, એટલે પાછો રાજા મટીને રહી જ થઈ જાય. કોઈ શક્તિ રહેતી નથી. કેમ જે અનંત બ્રહ્માંડોનું સંચાલન પુરુષોત્તમ નારાયણ કરે છે, એ બધું બરાબર હાંકે જ છે. ઘડીક જ જીવનું હાલવા દેશ, પછી પ્રભુ હરખું કરી લેશ. કોઈ શક્તિ રહેતી નથી, કારણ કે બળ પ્રેરક ધર્મ તો દૂર થઈ ગયો હોય છે. બધામાં ધર્મ બળ પ્રેરે છે. ધર્મ ગયો એટલે માણસ નિર્બળ થઈ જાય. હો, બધા એનું અપમાન કરી નાખે. આ વાત છે, જાણી રાખવું. હવના જીવનમાં બળ છે ને એ સત્યનું ધર્મનું જ હોય છે. સત્યને ધર્મ જાય પછી મારા નિર્બળ ગણાય, ગમે એને ઉડાડે. વર્ણાશ્રમનો ધર્મ ઈશ્વરે થાપ્યો છે. વર્ણાશ્રમનો ધર્મ કોને થાપ્યો છે? ઈશ્વરે. વર્ણાશ્રમનો ધર્મ થાપ્યો છે ઈશ્વરે. એટલે એનો અર્થ શું થાય? ધર્મરૂપી બળ માનવીને ઈશ્વરે આપ્યું છે. જો વ્યક્તિ તે ધર્મરૂપી બળને પોતામાં ધારણ કરે નહીં તો નિર્બળ રહે 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 ને કોકનો માર અપમાન સહન કરવો જ પડે. વર્ણાશ્રમરૂપી ધર્મ ઈશ્વરે થાપ્યો છે. તેનો જે લોભ કરે છે તેને કૃત્યારૂપ અગ્નિના જેવું વિનાશકારી પાપ લાગે છે. કૃત્યારૂપ અગ્નિના જેવું એટલે એને હે ને એ બાળ્યા કરે. શુભમતિ તીન કો હોવત નાશા, અધર્મ આઈ કે કરત નિવાસા, સત્ય કુ સૌ અસત્ય કરી દેખે, અસત્ય કુ તપ સત્ય કહી લેખે, ન્યાય કસો કરહી અન્યાય, અન્યાય કો કર દેત હી ન્યાય, ત્યું ત્યું ઘટત જાઈ ચલત શ્વાસ બંધ જ્યું રહાઈ. જુઓ હવે હું કે છે, જ્યાં અધર્મ આવી નિવાસ કરે છે ત્યાંથી શુભ બુદ્ધિનો વિનાશ થાય છે. પહેલી વાત આ, શુભમતી તિનકો હોવત નાશા, શુભમતીનો નાશ થઈ જાય છે. ક્યાં? અધર્મ આય કે કરત નિવાસા, જ્યાં અધર્મ પેઠો ત્યાંથી શુભ બુદ્ધિનો નાશ થઈ જાય. શુભ બુદ્ધિ વહી જાય એટલે સારા નિર્ણય થાય નહીં. સાંભળ્યું? ત્યારે પછી જ્યાં પૈસો બોલે ત્યાં પછી સત્ય મૌન પાળે છે, ધર્મ પોતે મૌન પાડે. જ્યાં સત્તા બોલવા માંડે ને ત્યાં ધર્મ મૌન થઈ જાય. બોલો, આવું છે. અને તેનાથી તે સત્યને અસત્ય માને છે. જો શુભ બુદ્ધિનો નાશ થઈ જાય એટલે પરમ ગોટાળો આ થાય, એને સત્ય અસત્ય દેખાવા માંડે. જોયું? ધર્મ ગયો એટલે શુભમતી ગઈ, શુભમતી ગઈ એટલે હાસું એને ખોટું લાગે, અને ખોટું પાછું એને સાચું જ દેખાય. ન્યાયને એ અન્યાય કરી દે, પછી તો ન્યાયને અન્યાય કરી જ દે ને, અને અન્યાયને તે ન્યાય કરીને દેખે છે. આવા બધા ગોટાળા થાય છે. પછી તે આગળ જતા એકદમ ઘટી જાય છે, ઘટત ઘટત ઘટ જાત, ચાલતો શ્વાસ જેમ બંધ થઈ જાય છે તેવી તેની સ્થિતિ બને છે. આવું થઈને ઊભું રહે બાપા, હે, ચાલતો શ્વાસ જેમ બંધ થઈ જાય એવી એની સ્થિતિ થાય છે. શરીરમાં શ્વાસ બંધ થવાથી તે શબ ગણાય છે, અને તેથી શરીરની ઘણી દુર્દશા થાય છે. થાય જ તો, ઓક્સિજન ઓછો પડે એટલે લોસો વળી જાય શરીર. એમ આ છે ને, ધર્મ ઓક્સિજન છે, ઘટવા ન દેવાય ને લોચો વળી જાય આપણો. તેટલા માટે બુદ્ધિમાન રાજાએ સાવધાન થઈને ધર્મ નિયમમાં રહેવું. જે રાજા પોતાના હાથમાં ધર્મરૂપી ખડગને અને ક્ષમારૂપી ઢાલને રાખે છે તે પોતાના શત્રુનો સંહાર કરી શકે છે. જોયું? જોયા બે શબ્દની ઉપમા જોઈ, ધર્મરૂપી ખડગ અને ક્ષમારૂપી ઢાલ. બહુ સરસ વાત છે. એના શત્રુ સંહાર થઈ જ જાય. જે રાજાએ ક્ષમારૂપી ગઢને સર કરી લીધો હોય આખું જગત તેને આધીન રહે છે. જોઈ, જે રાજાએ ક્ષમારૂપી કિલ્લો સર કર્યો હોય ને એને આખું જગત આધીન રહે. રાજા જેવા રાજામાં, સત્તાધીશમાં પણ ક્ષમા આટલો બધો પ્રભાવિક ગુણ ગણાય છે. તો સાધુ સંતમાં ભક્તમાં ક્ષમા હોય એ તો કેટલું સારું ગણાય. આપણે આપણા કુટુંબને ક્ષમા આપીએ ને માફી આપીએ તો કેટલું સારું ગણાય. રાજા તો સત્તાધીશ છે અને ક્ષમા દીધે પોહાય નહીં, નકામાને દંડ દેવો જ પડે, તો પણ એને વિશે ક્ષમા હોય તો આખું જગત એને આધીન થાય છે. આટલી ક્ષમા રાજવી પુરુષમાં પણ સુખદાયક છે. તો સાધુ સંતમાં તો હોય જ તો, હે, તો ક્ષમાનું મહત્વ કેટલું જો. જે રાજા ધર્મને મુખ્ય રાખે છે તેની રાજગાદી ધર્મપૂર્ણ રહે છે, તેની કીર્તિ નિત્ય રહે છે. ધાર્મિક રાજા વધતો વધતો એટલો બધો વધી જાય છે કે એને ફરીવાર આ સંસારનું ભટકણ રહેતું નથી, કલ્યાણ થઈ જાય છે. હવ હવના ધર્મ પ્રમાણે જો વર્તે ને તો એનું કલ્યાણ એને ગોતતું ગોતતું આવે છે. બાકી ધર્મ છોડ્યા પછી કલ્યાણ કાંઈ મળતું નથી. કલ્યાણને માર્ગે ધર્મ છોડ્યા પછી કલ્યાણ મળતું નથી, અને ધર્મ રાખે તો રાજમાર્ગે કલ્યાણ આવીને ઊભું રહે છે, એવી આ વાત થઈ. તેનું પવિત્ર યશભર્યું નિશાન ફરકતું રહે છે, તેમાં તેને કોઈ પણ વિઘ્ન નડતું નથી. ધાર્મિક રાજા નિત્ય સુખની શૈયામાં હુવે છે. બોલો, તેને ક્યારેય દુઃખરૂપ શત્રુનું મુખ જોવું પડતું નથી. દુઃખરૂપી શત્રુનું સુખની શૈયામાં હુવે અને દુઃખ આવતું જ નથી. સદાય નિર્ભય રહે છે. રાજ્યના સાત અંગ છે. હવે તે અંગોને હું કહું છું. એક રાજ્યનું મુખ્ય અંગ રાજા, પછી મંત્રી મુખ્યમંત્રી ગણ, પછી સુહૃદ મિત્રો પણ રાજ્યનું અંગ છે, કોષ એટલે ખજાનો રાજ્યનું અંગ છે, પોતાનો દેશ એ રાજ્યનું અંગ છે, કિલ્લો ગઢ છે એ રાજ્યનું અંગ છે, અને બળ કહેતા સેના, સેના છે એ રાજ્યનું હાથમું અંગ છે. સમજાણો? ક્યાંક ક્યાંક તો છે ને રાણીને રાજ્યનું અંગ કીધી છે. રાણી રાજાનો પરમ મિત્ર છે. એ દશરથ રાજાનું મૃત્યુ થાય એમ હતું તો કઈ કઈ રથના પહેલાંમાં આંગળી નાખી દીધી અને પોતાના રાજાને બચાવ્યા, પતિને બચાવ્યા. એટલે રાણી જેવું પણ કોઈ મિત્ર નહીં. એટલે આવા સાત અંગ છે, એ કંઈ અંધ છેદન ન થવું જોઈએ. સમજ્યા? વાંઢો રાજા તરીકે હાલે નહીં. રાજા ઘરબારી પરણેલો હોવો જોઈએ એવું ધાર્મિક શાસ્ત્રનું કહેવું છે. કારણ કે જે વાંઢો હોય એ સમાજને સમજી ન શકે, સંસારને સમજી ન શકે, એને અડધું જ જ્ઞાન કહેવાય. એટલે સ્ત્રીઓની સમસ્યાને મુશ્કેલીઓનો એને કદી ખ્યાલ ન આવે. કારણ કે બિચારો વાંઢો, એને શું ખબર પડે? એટલે શાસ્ત્ર એમ કહે છે કે રાજા પરણેલો હોવો જોઈએ, એને રાણી હોવી જોઈએ, સ્ત્રીઓમાં લાગણી શું હોય, એની ભાવના શું હોય, એના સ્વભાવ શું હોય, એ કેવી રીતે પુરુષોને અવળું કરાવે, હવળું કરાવે, આ બધું પણ એને જ્ઞાન હોવું જોઈએ. તેમ છતાંય પછી જ્ઞાન શીખી લે તો હાલતું હશે, એમાં વાંધો નહીં. બાકી શાસ્ત્રનું કહેવું આવું થાય, રાજા સંપૂર્ણ કહેવાય પરણેલો હોય. સમજાણું? રાજાની છોકરા હોવા જોઈએ. વાંઢો તો ડ્રાઈવર તરીકે ન રખાય, કારણ કે એને આગળ પાછળની ઉપાધિ ન હોય, મળો જવા દે ને ભટકાડે, આપણને ટાળી દે. સમજાણું? પરણેલો હોય ધીમી આ કે મારે બેઠું ઘરે બૈરું છોકરા હારા રોવે આપણી વાહે. સમજાણું? એટલે આ બધું ભાઈ, આ બધું જ્ઞાન છે. હવે એમાં કામનું હોય તમારે રાખવું, બાકી તો પછી જાય સ્વામિનારાયણ. છોકરા હોય તો એને ખબર પડે. સમજાણું? કે છોકરાની શું ભાવના, મા બાપને છોકરા પ્રત્યે શું હોય, છોકરાને મા બાપ પ્રત્યે શું હોય, આ બધું એક બહુ સૂક્ષ્મ હોય છે. આ બધું સમજાણું, સમજવું કઠણ છે. તમને કહું, જોજો એટલી બધી સૂક્ષ્મ આ વાત છે. એકનો એક જે દીકરો હોય ને એમાં બહુ ઓછું ઘડતર થાય, કારણ કે એને ભાઈ બહેનની શું લાગણી હોય ને ભાઈ બહેન શું માંગણી કરે ને ભાઈ બહેનને રાજી રાખવા આપણે શું ત્યાગવું પડે એની એને કોઈ ખ્યાલ ન હોય. એકલો જે છોકરો અને એકલી જે છોકરી હોય ને એનું ઘડતર બે ચાર જણા હોય ને જેવું થાય એવું ન થાય, આ ખામી રહી જ જાય. આવું છે ભાઈ. પછી ઈચ્છી ઝીણી વાત કરું, બે ભાઈ ને બે બહેન હોય, સમજાણું, એમાં મોટી બહેન હોય ને એમાં અમુક પ્રકારની ખામી રહી જાય, રહી જાય, રહી જાય. કેમ જે એનાથી મોટી કોઈ ન હોય ને એને કારણે એનામાં જે આવવું જોઈએ ને મોટીમાંથી એ ન આવ્યું હોય એટલે ખામી રહે. નાની જે હોય ને એનાય અમુક ખામી રહી જાય. વચેટમાં બરોબર ખામી આવે, ઉપરથી ને હેઠેથી બધી કરતી એ સંપૂર્ણ બને. નાની બહેનની શું મોટીમાં લાગણી હોય એ સમજે, અને મોટીમાં નાનીને શું હોય, નાનીને મોટીમાં હોય એને ખબર પડે. આ બધું આવું ઝીણું છે. સમજાણું? લે, બધું સમજવું બહુ કઠણ છે. તો આ રાજ્યના હાથ અંગની વાત સાંભળી બરોબર? બહુ સરસ. હવે રાજ્યના જે છ ગુણ છે તે કહું છું. રાજનીતિ શાસ્ત્રમાં જે સાંભળવા મળે છ ગુણ રાજ્યના, ઓલા અંગ કીધા, હવે ગુણની વાત કરે છે. પહેલો ગુણ સંધિ, બીજો ગુણ વિગ્રહ, ત્રીજો ગુણ યાન, ચોથો ગુણ દેધીભાવ, પાંચમો ગુણ આસન અને છઠ્ઠો ગુણ સમાશ્રય. આ રાજ્યના છ ગુણ છે. સમજાણું? સંધિ, સંધિ કોને કહેવાય? જ્યારે પોતાને ખ્યાલ આવે કે આમાં આપણે હવે પોગશું નહીં, હેરાન થઈશું, મરશું, આપણું રાજ જાહે, ત્યારે ગમે તેમ કરીને સંધિ કરી વાળવી, હંપ કરી વાળવો, લડાઈ બંધ રાખી દેવી, નમી જવું, કાં તો લડાઈ ન થવા દેવી, ડાયા થઈ જવું, આને સંધિ કહેવાય. ખ્યાલ આવી ગયો? આ રાજ્યનો ગુણ છે. સંધિ કરતા જેને આવડે જ નહીં ને એનું રાજ જાય. ગુણ વિનાના પાસે રાજ રે નહીં. આ છ ગુણ જેને હોય ને એની પાસે રાજ ટકે, રાજ વધે, નહીં ખોઈ બેહાય. બહુ અઘરું છે રાજા રહેવું કે થવું. સંધિ નામનો ગુણ એક. પછી બીજો વિગ્રહ. વિગ્રહ યાને કે લડાઈ યા તો ફાટફૂટ. વિગ્રહ પાડવો. જાણું તમારી સાથે યુદ્ધ કોઈ રાજાને હોય, વેર હોય, તો એના સૈન્યમાં ફાટ ફૂટ પાડી દેવી, એમાં ડખો કરાવી મેળવો અને તમારે બચી જવું, એને વિગ્રહ કહેવાય. આ બીજો ગુણ, આ આવડવો જોઈએ રાજાને. ત્રીજો ગુણ યાન. યાન એટલે સૈન્ય રાખીને ચઢાઈ કરવા, પ્રયાણ કરવું, લડાઈ કરવી. યાન એટલે પ્રયાણ. એનું આમ એવું હોય ને સૈન્ય આમ નીકળે જ એવું ને, એ ગુણ છે, એક તાકાત છે, એનાથી એનું રાજ્ય નભે છે. દ્વૈધી ભાવ રાજાનો એક આ ગુણ છે, દ્વૈધી ભાવ. એટલે કે મૂળ જે હેતુ હોય એનો એ કોઈ ન જાણે એમ એને રાખવો અને કાર્ય કરવું. દ્વૈધી ભાવ એટલે અંદર રાખવાની વાત અને બહાર જણાવવાની વાત, એનો વિભાગ રાખવો. અંદર રાખવાની વાત એ બહાર જણાવી દે તો રાજાનું બહુ ભૂંડું થાય, એને મગજ એક નો હાલે. ને મેં નીકળે ઘણા ખાના જોઈ, એક મગજનું ખાનું એવું હોવું જોઈએ કે એ જે હેતુ હોય ને એને એને જણાવવા ન દે, અને કાર્ય કરી રહે, કાર્ય પૂરું થઈ જાય પછી ખબર પડે કે આ માટે આ કર્યું હતું. રાજામાં આવવું જોઈએ, બાકી બધા ગોત ગોત જ કરે, આવું આ થઈ રહ્યું છે, આવું આ કરે છે, આ કરવાનું કારણ શું, પણ એ બહાર ન આવે. મુખ્ય હેતુ બહાર ન આવે, બીજો હેતુ બહાર આવે, ને કાર્ય પૂરું થઈ જાય પછી ખબર પડે. ને જો મુખ્ય હેતુ બહાર બતાવે તો કોક કાર્ય રોકી દે, વિઘ્ન કરી નાખે, એને દ્વૈધી ભાવ કહેવાય. હવે આસન, રાજ્યનો આ ગુણ છે પાંચમો, આસન. આસન શું, તો બીજો રાજા એની પાસે ચડાઈ કરવા આવ્યો હોય, સીમાડામાં સૈન્યનો પડાવ નાખીને પીડ્યો હોય, ન્યાય રિયો રિયો તોપું ફોડતો હોય, તો આ રાજા છે તે જેમ રહેતો હોય એમ જ રહે. સમજ્યા? ખાવું પીવું, ઉઠવું હરવું ફરવું, એના નાચ ગાન મોજ શોખ બધું એમના માયકે રાખે, અને કહેવાય આસન. અર્થાત અમે કાંઈ તમારાથી બીતા નથી, અમને કાંઈ અસરય નથી, એવું જે હામાને દેખાડવું એને આસન કહેવાય. પછી નીતિના અમુક આસન છે, શંભુયાસન ને સંશ્રયાસન ને એવા બધા ઘણા પ્રકારો છે, આપણે તો બહુ ઊંડું જવું નથી. આપણે તો છે ને હરખું આસન કથામ કરવું, યોગાસન કરવા તારે હું. હવે કાંઈ જેમ તેમ નથી એમ દેખાડવું એને આસન કહેવાય. સમજ્યા? માલિક કરતી તો બી કોઈક મારા બેટા પડ્યા છે ને હું એ કરશે, પણ અહીંયા નાચ ગાન ચાલુ રાખવાના, આને આસન કહેવાય. લ્યો એ બધું રાજાઓને હોય આવું બધું. સમજ્યા? ગઢમાં ગાજર ન ખવાય ગોલકીના, એ બધું આ બધું પાછું ખરેખર રાખવું જોઈએ. સમાશ્રય, સમજાણું? આ સમાશ્રય એ પણ એક ગુણ છે. બળવાન રાજા હોય, મોટો હોય, તો એનો આશ્રય લઈ લેવો, એને આશ્રય ભાગી જવું. કોક આવે ને તો તરત ભૂગી જવું, હું તો તમારે શરણે છો, તમે મારી મદદ કરો, ને તો ઓલો મારું રાજ લઈ લે, લેવા દીકરી દાનમાં, લ્યો આટલા આ પૈસા. સમજ્યા? અને તમે કહેતા હો તો ઓલા પાંચ ગામ તમે રાખજો, પણ મારું બાકીનું બચાવી દો. આને સમાશ્રય કહેવાય. સમજાણું? એ બધું શીખવું જોઈએ. હવે આ બધા ગુણોમાં પાછું છે ને રાજધર્મમાં ધીરજથી રહેનારા રાજા માટે ચાર સ્થિર ઉપાય કયા છે? આ બધા ગુણોને બધું રાખવા, સ્થિર રહેવા, રજવાડું સાચવવા ચાર ઉપાયો છે. એક સામ, બીજો દાન, ત્રીજો દંડ અને ચોથો ભેદ. આ ઉપાય કહેવાય. રાજ્યના અંગ હાથ, ગુણ છ, ઉપાય ચાર, આવું બધું છે. આ બધું નીતિ કહેવાય, રાજનીતિ. સામ કોને કહેવાય જાણો છો? દાન કોને કહેવાય? દંડ કોને કહેવાય? ભેદ કોને કહેવાય જાણો છો? નથી જાણતા, ડોશીમાં જાણે તમારા ઘેરે હોય ને એને નહીં ખબર પડે ચાર ઉપાયમાં, ભલે રાજા નથી તોય. કેમ, જેને છોકરા કંટ્રોલમાં રાખવાના ને, જેને કાંઈ પણ કંટ્રોલમાં રાખવું હોય ને એને આ બધા જોઈ ગુણ ભણ્યો, એમ સમજાવવાનું જે વાત છે માત્ર, એને સામ નામનો ઉપાય કહેવાય. અને પછી દાન. સમજ્યા? તું ભણવા જાને તો હું તને બપોરે રૂપિયો આપીશ. આ દાન દઈને એની પાસે કામ કરાવવાનું. સમજે ન સમજે તો પછી તને રૂપિયો આપીશ. ખ્યાલ આવી ગયો? એને કહેવાય દાન. અને પછી ભેદ, પછી ભેદ આવે. શું? કે જો તું ભણવા નહીં જાને તો આ રૂપિયો હું તાર ભાઈને આપી દઈશ. જો એને આપી દઈશો તો મારે દેવાનો છે. તો એટલે એને એમ થાય માળો એ લઈ જાય એટલે ભણવા જાય. અને ભેદ પાડ્યો કહેવાય. અને આ ત્રણ સ્થિતિ ન માને તો છેલ્લે આવે દંડ. પહેલો જ એને નો ઉપયોગમાં લેવાય અને છેલ્લે લેવાય. કે ભણવા નહીં જાને તો હમણાં તારી જાતના બે મેલીશ. આ ચાર ડોશીમાને ખબર હોય. જો ડોશીમાની વાત કરું, ટપડા દૂધ પી લેતો નથી. એવું પી લે બેટા, પી લે, પી પી લેવું જોયો બહુ ડાય, પી લે નથી ભેવો. ખી જાય ને બોલો. પછી કે જો તું દૂધ પીશ ને તો પછી તને હું એક પેંડો આપીશ, બે ચોકલેટ આપીશ. દૂધમાં દવા નાખી હોય એમ જણું, એટલે ચોકલેટની લોભે દૂધ પીવે. આ દાન નમો કહેવાય. અને પછી એમય કહેવાય જો તું દૂધ નહીં પીને તો ચોકલેટ છે ને બેનને આપી દઈશ. હો પછી બોલાવે હોય તેને, ક્યાં ગઈ ટીંકી? એટલે એને એમ છે ચોકલેટ ગઈ ગઈ એટલે દૂધ પી જાય. અને છેલ્લો ઉપાય, જો નહીં પીને બે મેલી તારી જાય તેના ચડી હું હેલ્યો છો. આ તો નથી બોલતા ત્યાં સુધી. આવું બધું ડોશીમાં આવડે કે ન આવડે તમને જ ખબર નથી, ભાભાઓને જ. વાહ, આ રાજ્યના ચાર ઉપાય કહેવાય. આને કહેવાય ઉપાય, કોને કહેવાય ગુણ, કોને કહેવાય અંગ. આ બધું જાણવું રાજાએ. જ્યાં જ્યાં ગુપ્ત માહિતી મેળવવા મોકલવામાં આવે તેને નિશ્ચિત તીર્થ કહેવાય. હવે જો ચાર, ચાર એટલે ગુપ્તચર, સમજાણું. રાજાએ ગુપ્તચર રાખવા, જાસૂસ રાખવા જોઈએ, નહીં તો રાજ હાલે નહીં. હવે ગુપ્તચરને જ્યાં જ્યાં નિમ્માના હોય એ જે જગ્યા એને કહેવાય તીર્થ, સમજ્યા. તીર્થ અઢાર આવે. કેટલા? અઢાર. એક અંતઃપુરમાં રાણી વાસમાં એક ગુપ્તચર મૂકવો પડે. રાણીઓ કઈ ડગો નથી કરતી ને, સોમલખાની ડબલી બબલી મગાવી નથી ને કે બાપુને થાળમાં નાખી દેજો. કુંવર વાહે એક મૂકવાનો, એક રાજ્યનો કિલ્લો હોય ત્યાં મૂકવાનો, એક સીમા હોય ત્યાં મૂકવાનો, એક મોટા તીર્થ સ્થળો હોય ત્યાં મૂકવાનો, સમજાણું. એક હોટલો નાચગાન હાલતા હોય ત્યાં મૂકવાનો, એક ગામની ભાગોળી મૂકવાનો, એક ગામનો ગેટ હોય ત્યાં મૂકવાનો, એક જાજુ માણા ભેગું થતું હોય મેળો ત્યાં મૂકવાનો. એવી રીતે અઢાર જગ્યાઓ છે એવી કે ત્યાં એને ગુપ્તચર મેળવાના હોય એને તીર્થ કહેવાય. ચાર મોકલ્યાના સ્થાનક જે તીર્થ શિક્ષાપતિને લખ્યું છે ને તે રાજાએ જાણ્યા જોઈએ, એને બધી આ ખબર પડવી જોઈએ. રાજા સભાસદો સાથે બેસીને વ્યવહારને દેખે. સભાસદો એટલે વકીલો અને જજો, આજની ભાષામાં. રાજાએ જજો અને વકીલો રાખવા જોઈએ, કોર્ટ રાખવી જોઈએ, એને ન્યાય આપતી કચેરી કહેવાય. અને એની સાથે બેસીને એણે નિર્ણય લેવો જોઈએ કે આ ગુનેગાર છે, આ ગુના વગરનો છે, આને આટલો દંડ દેવાય, આને દંડ ન દેવાય, દંડવા લાયક અને ન દંડવા લાયક માણસને ઓળખવો જોઈએ. પૂરી તપાસ કરીને સભાસદોને નિર્ણય કરવાનો અધિકાર આપે. રાજાએ આ જે હોય ને જજો વકીલો એને નિર્ણય કરવાનો હક આપવો જોઈએ. રાજાએ જ બધું માથે લઈને ઝીકી પાડવાનું ન હોય, એ સભાસદ નિમે કહેતા કોર્ટ નિમે. અને રાજા પોતે રાજા હોય, સર્વે સર્વા હોય, જે બોલે તે થાય એમ હોય, તો પણ નિર્ણય આને સોંપે વકીલોને જજોને કે આનો તમે કેસ ચલાવો, આનો નિર્ણય કરો કોણ ગુનેગાર છે ને કોણ નથી. પણ જે ગુનેગાર હોય એને એને પૂછે સભાસદોને, આને શું દંડ દેવાય, એ કે રાજાએ દંડ દેવો. રાજાએ હાવ સ્વતંત્ર નથી, મન ફાવે એમ દંડ દઈ દેવો એવું હાલે નહીં. અને એવું કરે તો એ પૂરો રાજા ન કહેવાય, રાગદ્વેષીલો કહેવાય, એને ન્યાય આપ્યો ન કહેવાય. એમ નિર્ણય કરવો. રાજા અને સચિવ, ગુરુ અને શિષ્ય વગર તપાસે કોઈ નિર્ણય ન કરે. લ્યો, રાજા અને સચિવ, ગુરુ અને શિષ્ય વગર તપાસે કોઈ નિર્ણય ન કરે. કોઈ પણ નિર્ણય બાબતમાં સભાસદો સાથે અહોનિશ વારંવાર વિચાર કરે. આ એના ગુણ છે. ગુરુએ કોઈ નિર્ણય એમનેમ કરી નાખવો નહીં, શિષ્યોએ કરી નાખવો નહીં, એમાં બે પાંચ માણસો મૂકવા, કાંઈ પણ એવો પ્રશ્ન આવે તો કેવું કે બે પાંચ જણા બેહીને વિચારી લો જોઈ, આનું શું કરાય, આ શું હાસું ખોટું વિચારો, પછી એમાં પાછું ધ્યાન દેવું જોઈએ, સૌને લાગતું હોય સાંભળવું જોઈએ, પોતાને લાગતું હોય તે કહેવું જોઈએ, એમાંથી સાચો કાંઈ નિર્ણય આવે, ગમે એમ કરાય નહીં, ગમે એમ કરે ત્યાં હપ રે નહીં, ત્યાં સમૂહ રે નહીં, ત્યાં બધા હાંઠો હાંઠો થઈ જાય, બધું વિખાઈ જાય, સમજાણું? આ કાંઈ માણસો છે એ પથરા નથી કે જ્યાં ઢગલો કરો ને પડ્યા રે, હાથ બધા હાથ પગવાળા, હે ડેટકેન પાંચરી કરવી બહુ અઘરી હોય, એ બહુ અઘરું છે. એટલે આ બધી નીતિઓ અને વિવેકો માણસોમાં હોવા જોઈએ. કોઈ પણ નિર્ણય બાબતમાં સભાસદો સાથે અહોનિશ વારંવાર વિચાર કરે, લ્યો કોઈ પણ નિર્ણય હોય પણ એમની સાથે અહોનિશ વારંવાર વિચાર કરો, રાત્રિથી વિચાર કરો, એવું લખ્યું જોયું. બ્રાહ્મણ સિવાયના લોકોની કમાણીમાંથી કર લેવો, બ્રાહ્મણને દેહનો દંડ કરવો નહીં, એને ફાંસી ન ચડાવવો, આ રીતે રાજાની આવક કહેવાય. લ્યો આ રીતે રાજાની આવક કહેવાય, એની પાસે દંડ લે ને, આ બધી આવક કહેવાય, ખર્ચા નીકળે. કર લેવો, દંડ લેવો, સમજે, તેમાં કોઈ ભૂલ ચૂક ન કરવી. રાજાએ ગાયો, બ્રાહ્મણ, દેવ અને સાધુ આ ચારની સારી ભાવનાથી સેવા કરવી. લો રાજા એટલે કાંઈ બધું એને બધા એમ નહીં, એને ગાયોની, બ્રાહ્મણની, દેવની, સાધુની, બધાની આ ચારેયની સારી ભાવના સેવા કરવી. તે રાજા ઘણો કુળવાન ગણાય જો સેવા કરે તો, અને એનો યશ અપાર વધે છે. આમ આજે આપણે રાજધર્મ વિશે વાત થઈ. બધા શ્રોતાઓને અમારા ભાવથી જય સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની.